நமோ நோயே சௌரியந்தானம், நமோ நோயே சௌசிதானம், நமோ நோயே சௌராயிரியானம், நமோ நோயே சௌஜாயானம், நமோ நோயே சௌ திரிகாலவர்த்தி சாவணம், ஓம்காரம் எங்கள் சயோக்த நித்யம் ஜாயந்தி யோகினம், காமதம் ஓஷதம் செய்யும் காராய நமோ நம, மங்களம் பகவான் மங்களம் குன்கொண்டாரி உஜேந்திரம் சுமங்கலம் நமசுமரி சாராய் சுவானுபூத்தியாஸ்தி சுவாய் பவாய
સમય સારનો ચોથો કળશ ચાલે છે. પાંચમાં તો બપોરે થઈ ગયો, હજી ચોથો ચાલે છે ને કાલનો. શું એમાં કહ્યું? અહીં સુધી આવ્યું જુઓ, ભગવાન સર્વજ્ઞની વાણીમાં આ આત્મા પરમ પવિત્ર શુદ્ધ ધ્રુવ છે એને જ ઉપાધિ તરીકે વિતરાગની વાણીમાં આવ્યું છે. એ વાત કાલ વિસ્તારથી ઘણી થઈ ગઈ. શહીદ આગળ કહેશે સાદ પદાંકે અનેકાંત બધું કીધું છે, પણ એમાં આ આત્મા અનંત આત્માથી જુદો અને પર અનંત પરમાણુથી જુદો, એમ પુણ્ય પાપ ને કર્મથી જુદો એવો શુદ્ધ ચૈતન જ્ઞાયક ભાવ પૂરણ સ્વભાવ ભાવ એ જ દ્રષ્ટિ કરવા લાયક છે, આદરણીય છે, ઉપાધિ છે, અનુભવ કરવા લાયક છે એમ ભગવાનની વાણીમાં આવ્યું છું. હવે કોઈ એમ કહે કે એની રૂચિન પ્રતીતિ કોને કેવી? આત્માના શુદ્ધ સ્વભાવ પવિત્ર છે એની રૂચિ શ્રદ્ધા પ્રતીતિ કેવી કોને? એ વાત આવી ગઈ. જુઓ, શુદ્ધ જીવ વસ્તુ કા પ્રત્યક્ષપણે અનુભવ કરતે ઉસકા નામ રૂચિ શ્રદ્ધા પ્રતીતિ હે. અહીં સુધી કાલ આવ્યો છું. શું કહ્યું? આત્મા ચિદ ઘન આનંદ કંદ નિર્મળાનંદ નું ધામ, આ એનો પ્રત્યક્ષ અનુભવ કરવો એનું નામ રૂચિ શ્રદ્ધા ને પ્રતીતિ છે. ઘણી વાતો છે આ જગતના ભણતર થી જુદી, એકલા શાસ્ત્ર ના સમજ્યા વિનાના ભણતર થી જુદી. ભાઈ આ આત્મા છે એની રૂચિ કરવી, આત્મા છે શુદ્ધ શ્રદ્ધા કરવી, પ્રતીતિ કરવી એ ધર્મ છે. તો કોઈ એમ કહે કે રૂચિ શ્રદ્ધા ને પ્રતીતિ એટલે શું? આ છે એમ કે એમ નહીં? એ આત્મા આનંદ જ્ઞાન જ્ઞાયક અનંત આનંદ નો કંદ છે. જેમ પીપર ને દાણે ચોસઠ પોરી તીખાશ નો રસ પૂરો અંદર પીડ્યો છે તો પ્રગટ થાય છે, એમ ભગવાન આત્મા અંતરનો અનાદિ અનંત એનું ધ્રુવ સ્વભાવ સ્વરૂપ પૂરણ આનંદ પૂરણ જ્ઞાન ને પૂરણ શુદ્ધતાનું એ ધામ છે. એવો આત્મા મન વચન ને કાયાથી ભિન્ન પણ આ ગુણ ગુણીનો ભેદ પડે એવો જે વિકલ્પ હું આત્મા છું અને એનું આનંદ જ્ઞાન ગુણ છે એવો એક વિકલ્પના વૃત્તિ રાગની ઉઠે છે, એને છોડીને એના આનંદનું વેદન પ્રત્યક્ષપણે મતિના શુદ્ધ જ્ઞાનમાં થવું એને સમ્યક દર્શનને રૂચિ શ્રદ્ધા કહે છે. સમજાય છે? કાંઈ એમ શ્રદ્ધા કરે ભગવાનનો મારે સાચો છે ને આત્મા સાચો એમ નહીં. જેવું કહ્યું કે વસ્તુ કા પ્રત્યક્ષપણે અનુભવ કરતે હૈ ઉસકા નામ રૂચિ સદા પ્રતીતિ હૈ. આત્મા પૂર્ણ આનંદ જ્ઞાયક ભાવ રાગથી વિકલ્પથી હઠીને નિર્વિકલ્પ નિર્ભેદ અભેદ સ્વરૂપ પૂર્ણાનંદ પ્રભુ એનો અનુભવ જે અતિન્દ્રિય આનંદનો રસ પૂરણ છે એના આનંદનું જ્ઞાનમાં પ્રત્યક્ષ વેદન અનુભવ થવો એની પ્રતીતિને સમ્યક દર્શન, એની શ્રદ્ધાને સમ્યક દર્શન એની રૂચિને સમ્યક દર્શન કહે છે. નવભાઈ બહુ આકરું પણ સમ્યક દર્શન આકરું માણસ એમ કે કેટલાક એ કહે છે કે નિર્વિકલ ભગવાન આત્મા પૂર્ણાનંદનું ધામ અંતર નજર પડતા એ શાંતિનું આનંદનું સ્વરૂપાચરણ સહિતનું અંદર વેદન થાય પ્રત્યક્ષપણે મતી અને શુદ્ધ જ્ઞાન રાગને મનના સંબંધ વિનાનું થઈ એકલા સ્વભાવને અંતર વેદનમાં વેદે ને પ્રત્યક્ષ અનુભવે એનું નામ શ્રદ્ધા પ્રતીતિને રૂચિ કહેવામાં આવે. સમજાય છે કાંઈ? એનું ભાવાર્થ ઇસ પ્રકાર હૈ કે વચન પુદગલ હૈ. પાઠમાં એમ હતું જીન વચસી રમંતી, જીન વચનમાં રમે એવો પાઠ હતો. તો કઈ વાણીમાં રમવું એ કઈ, વાણી તો જડ છે. શબ્દમાં તો એમ કહ્યું જીન વચનમાં રમંતી. તો કે છે કે ઉનકી રૂચિ કરને પર સ્વરૂપની પ્રાપ્તિ નહીં, શબ્દોની રૂચિ કરવાથી ભગવાનની વાણીની પ્રતીત કરવાથી સમ્યક દર્શન થાય. વાણી તો જળ છે, અચેતન છે, વ્યવહારે પૂજ છે, એ તો વાત બીજા શ્લોકમાં આવી ગઈ છે. છતાં એ સ્વરૂપની પ્રાપ્તિ વાણી દ્વારા ન થાય, ઇસલી વચન કે દ્વારા કહી જાતી હૈ. ભગવાન પરમાત્મા સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ પૂરણ પરમેશ્વર, પૂરણ પરમેશ્વર એટલે સ્વભાવ તો પૂર્ણ છે, જેની દશામાં પૂરણ પરમેશ્વરતા પ્રગટ થઈ ગઈ છે એની વાણી દ્વારા કહી જાતી, એ તો વિતરાગ છે, પૂર્ણાનંદને પ્રાપ્ત છે. એની વાણીમાં વચન કોઈ ઉપાદેય વસ્તુ, પહેલી સમૂહે કહ્યું તો આગળ કે દ્વારા કઈ ઉપાદેય રૂપ શુદ્ધ જીવ વસ્તુ એમ કીધું હું પહેલું બે લીટી પહેલા ભાઈ એમ, અહીં કોઈ ઉપાદેય વસ્તુ એમ કહ્યું. કોઈ એટલે આત્મા શુદ્ધ, એની વાણીમાં એ ધ્વનિ આવ્યો. સભામાં સો ઇન્દ્રની ઉપસ્થિતિમાં બાર સભાના મધ્યમાં વાઘ નાગ કરપો અને મોટા ઇન્દ્રો જેની સભામાં હતા એમાં વાણી આવી. એ વાણીમાં વચન દ્વારા કહી જાતી કોઈ ઉપાદેય વસ્તુ એટલે આત્મા શુદ્ધ ચેદાનંદ આનંદ ઉપાદેય, એના સમીપમાં જઈને એનું આદર થઈને અનુભવ થવો, એવી ચીજનું કથન ભગવાનની વાણીમાં આવ્યું હતું. આ ઉસકા અનુભવ કરને પર ફળ પ્રાપ્તિ હૈ એવો આનંદ કંદ પ્રભુ, એનો અનુભવ કરવાથી તેની ફળ પ્રાપ્તિ છે. અનુભવ એટલે શુદ્ધ આનંદને અનુસરીને ભવું નામ થવું, પૂરણ જ્ઞાય ચૈતન સ્વભાવ સર્વજ્ઞ પદ આત્માનું પડ્યું છે અંદર, એ સર્વજ્ઞ સ્વભાવને અનુસરીને ભવું અનુભવ થવો, આ એને આત્માના સ્વભાવની પ્રાપ્તિ થઈ અને એને સમ્યક દર્શન થયું એમ ફળ પ્રાપ્તિ કહેવામાં આવે. સમજાય છે કાંઈ? અજાણ્યા મારે તો ગ્રીક લેટર જેવું લાગે, હું છે શું આ કે છે, શું કહી જાય. બોલા ભાઈ ને પૂછ્યું તો કીધું કઈ સમજાય છે, શાંતિભાઈ આવ્યા હતા નહીં ફેરી આંખવાળા, કીધું સમજાય, ક્યાંય સમજાતું ક્યાંથી પણ અભ્યાસ નહીં આ વાત, ક્યાં ક્યાંય કોરી પાટી એમાં આ વાત. હજી તો આ વાત પહેલા ધર્મની સમ્યક દર્શનની વાત છે. આ કોઈ LLB ને MA ની ને ચારિત્રની ને કેવળ જ્ઞાનની શુકલજ્ઞાનની વાત નથી. પ્રથમ ભગવાન આત્મા અનાદિ અનંત આદિ નહીં અંત નહીં સત્તા હોવા વાળો પદાર્થ, જેમાં એકલો સ્વભાવ હોય, એમાં દુઃખ ન હોય, વિકાર ન હોય, અપૂર્ણતા ન હોય. અપૂર્ણતા વિકાર દુઃખી બધી એની દશામાં હાલતમાં હોય, પર્યાયના વર્તમાન અંશમાં હોય, ત્રિકાળ સ્વરૂપમાં દુઃખ ન હોય, વિકાર ન હોય, અપૂર્ણતા ન હોય, પૂર્ણતા જેનો પૂરણ સ્વભાવ જ્ઞ અને આનંદ, એવા સ્વભાવને અનુસરીને પુણ્યનો વિકલ્પનો છેદ થતો જાય અને સ્વભાવનો અંતર આદર થતો જાય, એમાં જ અનુભવમાં અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવવો, અતિન્દ્રિય આનંદનો સ્વાદ આવવો. વળી સ્વાદ શું હશે? નહીં, આ દૂધપાકના હવાદ ને મોસંબીના હવાદ એમાં વાતું કરે છે, વાતું કરે છે એમ કહી જો છે નહીં એમાં. એનાય સ્વાદનું લક્ષ કરીને રાગ કરે તેને દૂધપાકનો હવાદ ચાખ્યો એમ કહે છે. દૂધપાકનો હવાદ કોઈને આવતો નથી ત્રણ કાળ ત્રણ લોકમાં, બરાબર છે? આ મોસંબી ને દૂધપાક ને ખાકર ને ગોળ ને મરચાં તીખા ને ખાટા ને ખાટું નહીં લાગતો, અંદર ખાટું નહીં થઈ જતો હોય આત્મા ગળ્યો ને ખાટો ને તીખો ને મોળો ને તીખો ને મોળો ને ગળ્યો તો જળની દશા છે. એ જળની દશા આત્માને અનુભવાય. આત્મા તે કાળે રાગને કરીને રાગને અનુભવે છે કે એને રાગનો સ્વાદ આવે છે. સમજાય છે? કાંઈ આ આનંદ સ્વાદ શું છે કેવું છે? અનાદિથી સંયોગો મળે તેમાં અનુકૂળ હોય તો તેની વૃત્તિ રાગ કરીને વેદે, પ્રતિકૂળતામાં અણગમો એટલે દ્વેષ કરીને અનુભવે. પણ એના અનુભવમાં પરચીજ તો ત્રણ કાળમાં આવી નથી નહીં. એના વેદનમાં ભગવાન આનંદકંદને ભૂલીને અનુકૂળ પ્રતિકૂળની વૃત્તિઓ ઉઠાવે ઠીક ઠીક, એવા શુભ ને અશુભ રાગનું જેને વેદન છે કે જેને સંસાર કહેવામાં આવે એનું નામ સંસાર. સંસાર કોઈ બાયડી છોકરા કુટુંબી સંસાર નથી. એ પરમાત્મ સ્વભાવ પોતાનો મોક્ષ સ્વરૂપ, મોક્ષ સ્વરૂપ ત્રિકાળો, મોક્ષ થાય પર્યાયમાં જુદી વાત છે. આ તો મોક્ષ સ્વરૂપ જ જ્ઞાન આનંદ મુક્ત સ્વભાવ અબદ્ધ સ્વભાવ, રાગ ને વિકલ્પ ને કર્મ વિનાના અબદ્ધ સ્વભાવ, એવા સ્વભાવ સ્વરૂપ જ્ઞાયક મૂર્તિ તો મુક્ત સ્વરૂપ જ છે. એ મુક્ત સ્વરૂપનો આશ્રય છોડી અને જેટલો વિકલ્પ દયા દાન વ્રત ભક્તિ તપ કામ ક્રોધની વૃત્તિ ઉઠાવે એ બધો રાગનો સ્વાદ છે, બરાબર છે? એ રાગનો અનુભવ છે. મોટા બાદશાહના રાજાઓના આમ કે કહો ભારી બાદશાહી કરે છે નહીં, રાગની, એ રાગની કલુષિતતાને અનુભવે છે. અજ્ઞાની અનાદિકાળના ઇન્દ્ર હો, ઇન્દ્ર તો સંકિતી છે છતાં ઇન્દ્ર લેવાય છે, ઇન્દ્ર પણ અનંતવાર અવતર્યો એમ ઈશ્વરતાની અપેક્ષા એ, બાકી ઇન્દ્ર જે છે એ તો સંકિતી છે. એ અનંત અનંત અવતારના મોટા દેવો અમેન્દ્ર થયો, રાજા મહારાજા થયો, ગરીબ રાખ થયો, નરકમાં નારકી થયો, એ બધા પોતાના સ્વભાવને ભૂલી અને વિકારનું, રાગનું, દ્વેષનું, કલ્પનાનું, વાસના વિકારની તેનું એ વેદન કરે છે, અનુભવ કરે છે, એ અણાકુળ આનંદનો અનાદરને અભાવ છે. એવી દશાને સંસારને દુઃખરૂપ ભવના ભાવનું કારણ એ છે. એ અહીંયા કે છે કે જરી એ રાગનું પુણ્યપાપનું વેદન જે શુભ અશુભનું વિકલ્પનું દુઃખનું, એ દુઃખ કહો પુણ્ય પરિણામ પણ દુઃખરૂપ છે, દુઃખરૂપ છે. દયાદાન વ્રતપની ભક્તિનો વિકલ્પ એ દુઃખરૂપ છે, રાગ છે, દુઃખરૂપ છે. એનું વેદન એ સંસાર છે, ભોગ છે સંસારનો. એનાથી ખસી અને સમ્યક દર્શનના કાળમાં એ વિકલ્પથી ખસી અને આનંદનું વેદન, અંશે અતિન્દ્રિય આનંદનું વેદન એની દશામાં થાય એને વસ્તુનો પ્રત્યક્ષ અનુભવ કહેવામાં આવે. અરે વાત ભાઈ, સમજાય છે? કાંઈ એ અનાદિનો જે વિકાર એનો અનુભવ હતો, કર્મને અને સંયોગને અનુસરીને વિકાર કરીને વેદન હતું, એને શુદ્ધ જીવના સ્વરૂપની પ્રાપ્તિ નહોતી, એને અશુદ્ધ વિકારની પ્રાપ્તિ હતી, તે દુઃખની પ્રાપ્તિ હતી. સમજાય છે? કાંઈ આ બધા શેઠિયાઓને બધા સુખી નહીં હોય? રૂભાઈ આ બધા સુખી કહેવાય છે ને? માણસો કે છે ને, કે છે હો ભાઈ, તને ખબર નથી પ્રભુ, તારા આનંદના એક અંશનો સ્વાદ, એક અંશનો સ્વાદ ઇન્દ્રોના ઇન્દ્રાસન હડીના તરણા જેવા લાગે એવો તારો આત્માનો અતિન્દ્રી સ્વાદ છે. એને અતિન્દ્રી ભગવાન આત્માનો સ્વાદ કોઈ દી અનંત કાળમાં એક સમય લીધો નથી. એ કહે છે કે જયારે આત્મા ઓહો રાગને વિકલ્પને લઈને પરોક્ષ હતો, એના ખ્યાલમાં નહોતો આ આત્મા. એ આ આત્મા, આ સત્તાન, આ હોવાપણે ભગવાન આનંદને જ્ઞાનનું ધામ કે છે, ઉસકા અનુભવ હોને પર ફળ પ્રાપ્તિ હે. દેખો ફળ નામ આનંદની પ્રાપ્તિ. સમજાય છે? કાંઈ એ ચોથું ગુણસ્થાન થતા, હજી પછી તો પાંચ છ હાથ હાથને ઘણા ગુણસ્થાન બાકી હોય છે. સમ્યક અનુભવ થતા, સમ્યક પ્રતિદ રૂચિતા અને શ્રદ્ધાના કાળમાં એને આત્માના આનંદના ફળની પ્રાપ્તિ થાય છે. આત્મા પ્રત્યક્ષ ત્યારે થઈ જાય છે, સાક્ષાત્કાર આત્માનો સમ્યક દર્શનના કાળમાં સાક્ષાત્કાર થઈ જાય છે. સમજાય છે? કાંઈ એ 96,000 ઈસરીના વૃંદમાં પીડ્યો હોય ચક્રવર્તી, અને એ બધા તેનામાં જરી રાગ પણ એ જાતનો હોય, છતાં એ જયારે અનુભવ કરવા બેસે છે ત્યારે એ રાગથી પૃથક થઈને આત્માનો પ્રત્યક્ષ વેદનનો અનુભવ એને નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ કરવામાં આવે છે. અરે વાત મોંઘી માણસને લાગે, બાપુ પહેલી વહેલી આ છે, આ પકડ્યા વિના, આ સમજ્યા વિના એ બધા એના ધૂળ ધાણી છે. સમજાણું કાંઈ એનો લક્ષ્ય રૂચિના ખ્યાલમાં તો લે, આ ચીજના અંતરમાં જઈએ આત્માનો આનંદ આવે એના અનુભવની પ્રતીતિને સમ્યક દર્શન કહે છે. નહીતર સમ્યક દર્શન હોય ત્યાં આગળ ચારિત્ર વ્રત આદિ પણ ત્રણ કાળમાં હોઈ શકતા. હવે કે છે અનુભવ કરને પર પાછા એમ છે ભાઈ વળી, ઉસકા અનુભવ કરને પર ફળ પ્રાપ્તિ. એમ કેમ કહ્યું? રાગનો અનુભવ કરતો એ પુરુષાર્થી કરતો હતો, આ અનુભવ કરને પણ એ પોતે પુરુષાર્થી આનંદના કંદ ઉપર વળીને ઢળીને શુદ્ધ ભગવાનને જ્યાં ભેટા અંદરના આત્માના થયા, એ અનુભવ કરને પર થયા છે, કરીને થયા છે, કરતા થઈને કરીને કામ ફળ પ્રાપ્ત થાય છે. સમજાય છે? કાંઈ એ અનુભવ કરને પર ફળ પ્રાપ્તિ હોતી હે. અધરથી આવી જાય એમને એમ સમ્યક દર્શન ને અનુભવ, પુરુષાર્થ વિના,
ક્રિયા વિના,
કરતા આત્મા ભગવાન એના કર્ણ નામની શક્તિના સાધન દ્વારા અનુભવ કરવાથી તેને ફળની પ્રાપ્તિ થાય છે. વગર પુરુષાર્થ હે, વગર પ્રયત્નને કર્યા વિના એની મળાઈ થઈ જશે એમ નથી. પછી કહેશે યત્ન સાધ નથી, એમ ધ્યાન રાખજો, એ બીજી અપેક્ષા આવશે. અનુભવ કરને પર ફળ પ્રાપ્તિ હે. એક વાત કેસા હે જીન વચન ધ્યાન રાખજો. પહેલા કહ્યું તું કે જીન વચનમાં શુદ્ધ આત્મ ઉપાદેય કયો હતો, ફરીને કહ્યું તું કે ત્યાં કોઈ ઉપાદેય વસ્તુ જીન વચન દ્વારા કહી જાતી હે. બે ત્રીજી વાર કહે છે કેસા હે વિતરાગ કા વચન, ત્રિલોકનાથ પરમાત્માની સર્વગ્રંથારણી વાણી જે અંદર સર્વજ્ઞ પદ ને પૂર્ણાનંદ પરમાત્મ દશામાં પ્રગટ્યું એને અનુસારની વાણી કે ઉભય નય વિરોધ્વંસિની, ઉભય નામ દુ, નય નામ દુ, પક્ષપાત અર્થ જ અહીંથી ઉભયો છે ભાઈ, દુ પક્ષપાત, નય નો અર્થ પક્ષપાત, ત્યાંથી ઉપાડી છે પંચાયત જયની શૈલીથી. દુ પક્ષપાત, એક કોર ને આત્મા અખંડાનંદ અભેદ હું એવો એક દ્રવ્યાર્થિક નયના આશ્રયનો એક વિકલ્પ, એક હું પર્યાય માત્ર અંશમાં જેટલો છું એવો પર્યાય આશ્રયનો એક વિકલ્પ, બે પક્ષપાત છે. શું કહ્યું સમજાય છે? કાંઈ દો પક્ષપાત એટલે એમ ભગવાન એનો ખુલાસો કરશે જુઓ. અને પરસ્પર વૈરભાવ, બે વાત વસ્તુમાં, બે નયના બે પક્ષપાત અને બે પરસ્પર વિરોધવાળી વાત ધ્યાન રાખજો જરી. પરસ્પર વૈરભાવ હે એમ લીધું, પાછું વિરોધ કરતા વૈરભાવ છે, પરસ્પર બે પક્ષપાતના વૈરભાવ છે. શું કઈ રીતે? એક સત્વ કુ દ્રવ્યાર્થી નહી દ્રવ્યરૂપ, સત્વ એક વસ્તુ, આત્મા પૂરણ અને એની પર્યાય વસ્તુ, દ્રવ્યગુણની પૂર્ણતા અને એની અવસ્થા, એ આખી વસ્તુને એક સત્વને, એક સત્વના એક હોવાપણાના આત્માને દ્રવ્યાર્થિક નહી, જેનો લક્ષ્ય પૂરણ દ્રવ્ય છે એવું, જેના જ્ઞાનના લક્ષ્યનું પ્રયોજન છે એવો દ્રવ્યાર્થિક, દ્રવ જેનું અર્થનામ પ્રયોજન છે એવો જે જ્ઞાનનો એક પક્ષ, તે દ્રવ્યરૂપ કહે છે, તે દ્રવ્યરૂપ કહે છે. દ્રવ્ય છું, વસ્તુ છું, વસ્તુ છું, વસ્તુ છું, સમજાય છે? ઉસી સત્વ કહો, સત્વ તો એ નહી, દ્રવ્યગુણે પર્યાય વાળું આપણું સત્વ, દ્રવ્ય એટલે વસ્તુ, ગુણ એટલે એની શક્તિઓ, પર્યાય એટલે અવસ્થા, આખું એનું સત્વ, આખું એનું સત્વ પદાર્થ ભગવાન, દ્રવ્ય એટલે વસ્તુ, એની શક્તિઓથી ગુણ, એની દશાથી અવસ્થા, એ ત્રણ થઈને આખું સત્વ. એક સત્વને એક પક્ષકાર, એક નહી જ્ઞાનનો એક પક્ષકાર અંશ, વસ્તુ છું, ત્રિકાળ દ્રવ્ય છું, ત્રિકાળ વસ્તુ છું, આદિ અંત વિનાનો વસ્તુ ધ્રુવ ધ્રુવ સ્વભાવ છું, એમ પક્ષપાતથી વાત કરે. ઉસી સત્વ કહો, ઉસી સત્વ કહો, ઓય સત્વ કહો, જેને દ્રવ્યરૂપજી એક નહીં કહ્યું, એ જ સત્વને, એરા હોવાપણાને પર્યાર્થી નહી, અવસ્થાને, વર્તમાન હાલતના અંશને લક્ષમાં લેવાવાળા, પ્રયોજનવાળી નહી, તેને પર્યાયરૂપ કહે છે. એ વસ્તુ પર્યાયરૂપ છે, અવસ્થારૂપ છે, એક અંશરૂપ દશારૂપ છે. દ્રવ્યાર્થી કંઈક દ્રવ્યરૂપ છે, પર્યાર્થી કંઈક અંશરૂપ છે. આ છે વાત તો બધા દ્રવ્યની, પણ એમાં આત્માનો આપણે ક્યારે નહીં, સમજાય છે કાંઈ? ઇસલીએ પરસ્પર વિરોધ હૈ, વિરોધ થાય ને, વિરોધ એક નહીં કે ત્રિકાળ ધ્રુવ આત્મા છે, બીજો કંઈક એક સમયની દશા જેટલો આત્મા છે, પર્યાય અવસ્થા હાલત બદલે છે, તે બદલે છે, રૂપાંતર, એક સમયની દશા તે આત્માનું સત્વ, બીજો કે પુરાણ તે આત્માનું સત્વ, બેના બે વિકલ્પોના રાગની મિશ્રિત વિચારની બે પક્ષપાત દશા છે, બે રાગના વિકલ્પના મિશ્રિત વિચારની બે પક્ષપાત દશા છે. અરે એની રમતીઓમાં ઊંધી રમતી શું છે એની એને ખબર ન મળે, હવળીની તો ખબર. એટલે કે છે કે બે પક્ષપાતમાં પરસ્પર વેરભાવ છે, એ જો વેર છે, આ ઉસકો મિટન સિલાય ધ્વંસિની, એને વિતરાગનું વચન એને ન્યાયથી સમજાવીને કે જે અંશની દ્રષ્ટિએ તેને પર્યાય રૂપ કયો છે, ત્રિકાળની દ્રષ્ટિ તેને દ્રવ્ય રૂપ કહ્યું, એમ કરીને તીન નહીં તેનો વિરોધ ને વેર મટાડી દે, મિટનશીલ છે એમ કહ્યું છે. એ વિતરાગની વાણીમાં કહેવાનો આશય એવો છે કે જે આશયથી સમજે ત્રિકાળ વસ્તુ હું ન હું છું અને અવસ્થામાં અંશ જેટલો પણ પરિણમન મારું છે, એ બેના વિરોધ હોવા છતાં અંશ દ્રષ્ટિથી પર્યાય દ્રષ્ટિથી અંશ, ત્રિકાળ દ્રષ્ટિથી દ્રષ્ટ, એમ વિતરાગની વાણી વિરોધને વેરને મિટન સ્વભાવ વાળી છે. દોનો નય વિકલ્પ હૈ, અહીં વિકલ્પથી જ વાત લીધી છે, પક્ષપાતથી લીધી છે ને. આમ વસ્તુ તો વસ્તુ છે, આમ ત્રિકાળ આનંદ કંદ ધ્રુવ સહજાનંદ મૂર્તિ પૂરણ એવો એક દ્રવ્યાર્થિક એટલે દ્રવ્યને લક્ષમાં લેવા વાળો રાગ વાળો એક પક્ષ, અને એક પર્યાય નામ એક સમયની અવસ્થા વર્તમાન વિકાર છે, કંઈક વિકાસ છે, જ્ઞાનનો કંઈક વિકાસ અંશ છે અને કંઈક વિકાર છે. એટલા અંશને જોવા વાળા જ્ઞાનના પક્ષપાતના વિકલ્પને અહીંયા નય કહેવામાં આવ્યો. એ વિકલ્પ બે વિકલ્પ છે, રાગના બે અંશો છે, બે વિકલ્પના ઉત્થાન ભાવ છે, રાગનો ઉત્થાન છે બેમાં. શોધ જીવ સ્વરૂપતા અનુભવ નિર્વિકલ્પ હૈ, એ બે નો પક્ષપાતનો વિકલ્પ છોડી વસ્તુ તો વસ્તુ છે તેમ છે, દ્રવ્યાર્થી દ્રવ્યરૂપ છે, પર્યાર્થી અંશરૂપ છે એમ નથી, એમ નહીં. સોનું સોના રૂપે પીળાશ ચિકાશ ને વજન રૂપે સોનું સોનું દ્રવ્યાર્થી છે તે છે, એનો અંશ જે કુંડળ કળાની અવસ્થા હતી પણ વર્તમાન અવસ્થાની અપેક્ષા અંશરૂપ છે, પણ બેના વિકલ્પ વાળો પક્ષપાત છે એ અહીં છોડાવે છે. હજી તો ક્યાં બૈડી છોકરા છોડ્યા ને આ છોડ્યા ને ધૂળ છોડીને રાગ સાંભળતો કરો કે છે. એ વસ્તુ અખંડ આનંદ પ્રભુ હું છું એવો એક દ્રવ્યના પક્ષપાત વાળો વિકલ્પ એટલે રાગનો અંશ, મનના સંબંધ વાળો રાગનો અંશ, અને વર્તમાન દશા છે એવો એક વ્યવહાર નામ પર્યાયના અંશનો રાગરૂપી પક્ષ બે છોડી દે. બે છોડી શોધ જીવ સ્વરૂપ અનુભવ, જ્યાં સુધી બેના વિકલ્પોનો પક્ષ રહે છે ત્યાં સુધી અશુદ્ધનું વેદન છે, મલિનતાનું વેદન છે, રાગને વિકારનો અનુભવ છે, એ વિકારનો અનુભવ એ પાપ અને સંસારનો અનુભવ છે. એ પુણ્ય પરિણામ પણ ખરેખર તો દયા દાન ભક્તિ વ્રત આદિના વિકલ્પો એ ખરેખર તો આનંદ મૂર્તિ અમૃત પ્રભુ એનાથી ઉલટો છે એ અપેક્ષા એ તો એને પણ પાપ કહેવામાં આવે. સમજાય છે કાંઈ કે છે શુદ્ધ એ શબ્દ કેમ વાપર્યો? એટલે દૂર નહીના પક્ષમાં તો અશુદ્ધતા આવી છે, રાગ છે. સમજાય છે કે નહીં આમાં કાંઈ? હરતીભાઈ અરે બધી વાતો અગમ નિગમની, અરે તું અગમ નિગમની ચીજ છો બાપા, તારા સ્વભાવમાં પરમાત્મા પદ પેટમાં પડ્યા છે, અંદર પૂર્ણાનંદનો કંદ સ્વભાવ જેનો હોય એને પૂર્ણ હોય તો શું હોય? જે ચીજ છે વસ્તુ છે અખંડ છે અભેદ છે પૂર્ણ આનંદ સ્વભાવ છે, અવસ્થાની દશામાં એની અપૂર્ણતા અને વિકાર ને બધા ભંગ એના સંસારમાં દેખાય છે. એ બે નું જ્ઞાન કરવા કાળે પક્ષપાતથી જ્ઞાન કર્યું વિકલ્પથી, પણ અનુભવ નિર્વિકલ્પ છે. એ આત્માનો આનંદ અનુભવવો એટલે આત્માનો સાક્ષાત્કાર થવો એટલે જ સમ્યક દર્શન થવું, એ વસ્તુ તો નિર્વિકલ્પ છે, એને વિકલ્પને આશ્રયનો અનુભવને પ્રતીત ન થાય. સમજાણું કાંઈ આમાં? એની રીતને વિધિ તો લક્ષમાં લે, લક્ષ્મણ જેણે કોઈ દી શુદ્ધ નહીં નો પક્ષ કોઈ દી લક્ષ્મણ લીધો, શુદ્ધ નહીં નો પક્ષ લીધો નથી. આવ્યું છે ને પેલા અધિકારમાં શુદ્ધ નહીં નો પક્ષ કોઈ દી. આ આત્મા પૂર્ણાનંદ છે પર્યાયમાં વિકાર, પણ આ આત્મા પૂર્ણાનંદ નું ધામ એક રૂપ સ્વભાવ અભેદ અખંડ આનંદ નો અનાદિ અનંત ચિદાનંદ મહાન સંત છે. એવું જેનું ત્રિગાળી સ્વરૂપ એનો પક્ષપાત આજ હું છું એવો એને કોઈ દી પક્ષપાત કર્યો. આઈ કે છે પક્ષપાત કરવા કાળે પણ જે વિકલ્પ છે એ પણ નિર્વિકલ્પ અનુભવ થતા વિકલ્પ રહેતો નથી. સમજાય છે? કાંઈ વ્યવહાર નહીં ના પક્ષવાળો તો મિથ્યા દ્રષ્ટિ છે જ, પણ નિશ્ચયના પક્ષના વિકલ્પમાં પેલો થતા છતાં મેં આત્મા જાણ્યો એમ માને એ પણ હજી મિથ્યા દ્રષ્ટિ છે. શું કે છે? વસ્તુ ભગવાન આત્મા એની વર્તમાન દિશામાં રાગ આદિ કે વિકાસ આદિ એટલો માને એ તો મિથ્યા બુદ્ધિ દુઃખ બુદ્ધિ વિકાર બુદ્ધિ મિથ્યા શ્રદ્ધા અને મિથ્યા દર્શન સલ્લ છે. પણ આત્માને આમ ત્રિકાર શુદ્ધ અખંડ આનંદ એના પક્ષના વિકલ્પને પડખે ઉભો રહે ત્યાં સુધી તો હજી મિથ્યા દ્રષ્ટિ છે. અરે વાતું ભાઈ, આ તો ધર્મ સમજવો એની વાત છો કોઈ કઈ, પણ અમારે હું પણ તારે ધર્મ સમજવો છે કે નહીં કરવો છે કે નહીં તો એની વાત છે, તો નહીં તો ના પાડે કે મારે ધર્મ બર્મ કરવો નથી. જે કરીએ જે કરીએ તો કરતા જ આવે. અનંતકાળથી ત્યાગી થયો અનંતવાર, સાધુ થયો અનંતવાર, બાવો થયો અનંતવાર, જોગી થયો અનંતવાર, ધ્યાન કર્યા અનંતવાર, સમજ્યા વિનાના. સમજાણું કાંઈ યમ નિયમ સંયમ આપક યોપની ત્યાગ વૈરાગ અથાગ લયો અનંતવાર ત્યાગ વૈરાગ કર્યા. શું સમજ્યા વિના ચીજ શું છે એ, એનું સત્વનામ હોવાપણે શું છે એ, એમાં કાયમ હોવાપણે શું છે, એના અનુભવ વિના સમ્યક દર્શન વિના એને ધર્મની શરૂઆતનો એકડો પણ હોઈ શકે નહીં. સમજાણું કાંઈ કે છે કે એ વસ્તુ કા અનુભવ નિર્વિકલ્પ હૈ. આ વાત અત્યારે તો એનામાં ડાઉટ આવે છે ઘણા કે નહીં એ નિર્વિકલ્પ ચોથે ગુણસ્થાને નો હોય ત્યારે એ રાગ સહિતની શ્રદ્ધા એને સંકિત કહેવાય. અરે ભગવાન તને ખબર નથી હજી, સમ્યક દર્શન તો નથી, પણ સમ્યક દર્શન કેવું હોય એની તને ખબર નથી ને તું ધર્મ ક્યાંથી કરવા આવ્યો? શું શીખવે? ધૂળ મિથ્યા શીખવે છે, વાખંડ શીખવે છે, એના જ્ઞાન બધા ખોટા હોય છે. જેના જ્ઞાનમાં હજી વિકલ્પ વાળી શ્રદ્ધાને સંકિત જાણ્યું એણે નથી જાણ્યું ચારિત્ર નથી જાણ્યા ભગવાન નથી જાણી ભગવાનની વાણી નથી જાણ્યા ગુરુ. સમજાય છે? કાંઈ મારી વાત ભાઈ કે છે શુદ્ધ જીવ સ્વરૂપ કા અનુભવ નિર્વિકલ્પ હૈ. એ વિકલ્પ જે પક્ષપાત નો હતો એનાથી હઠી અને ચિદાનંદ આનંદ ઉપર આરૂઢ વીર્યને કર્યું, પોતાની દશાને અંતરમાં ઢાળી અને જે અનુભવ થયો એ એનો અનુભવ નિર્વિકલ્પ છે. સાક્ષાત સિદ્ધના આનંદ જેવો એક અંશનો આનંદ અને રાગથી પૃથક પડેલો પદાર્થ દ્રષ્ટિમાં બેઠો એ નિર્વિકલ્પ અનુભવ છે. સમજાય છે? કાંઈ 143 ચુમ્માલીસ ગાથા છે કે નહીં? ઓળખ કરતા એમાં ઘણા અર્થ ઊંધા કરે મારા 143 ચુમ્માલીસ ભાઈ ઘણા બહારથી અર્થ આવેલા, ઉત્તર હિન્દુસ્તાનમાંથી ને કાઠિયાવાડમાંથી ને બધેથી ઘણા આવેલા. એ 43 44 છે એ તો બારમાં ગુંઠાણીની વાત છે, હાથવાની વાત છે, કેવળીની વાત છે. અરે ભગવાન, હે એ કેવું ભાઈ તને ખબર નથી બાપા, એ સમ્યક દર્શનની એ ચિનગારી એ આનંદ ઘનનો નિર્વિકલ્પ અનુભવ એ શું છે એની રીતની ખબર નથી. અને નિર્વિકલ્પ વિના અસંકિત માનવું. હવે પછી સંકિત થઈ ગયું, હવે એને લેવા વ્રત. કોણ ના પાડે? લીંબોળીને નીલમ માને એના કે પૈસા બે છે? નીલમે લીલી હોય અને આ લીંબોળી લીલા હોય એમ માની બેસે એટલી કઈ વસ્તુ થઈ જાય? સચના પર સચ પરમેશ્વર કઈ એની નજરમાં આવી જાય? ઝીણી વાતો છે ભાઈ, હો પણ ઝીણી પણ અમૃત જેવી છે. એ રાગને સ્વભાવને ભેદીને નિર્વિકલ્પ અનુભવ થવો, એને ભગવાન ત્રિલોકનાથ પરમાત્મા શાસ્ત્ર દેવગુરુ સંકિત કહે. એ રજભાઈ અહીંયા ગપ્પા કરી નાખો, સવ્યાર કરો, આ કરો. અરે ભગવાન શું કરે, કોણ કરે? ઘરને છોડે કોણ, ગ્રહે કોણ? આત્મામાં પરનો ગ્રહણ ત્યાગ છે? આત્માના સ્વભાવમાં કોઈ રજકણ ગ્રહેને છોડે એવું છે? અરે આત્માના સ્વભાવમાં રાગને ગ્રહને રાગને છોડે એવો કોઈ ગુણ જ નથી. ગુણ હોય તો ગ્રહણ ત્યાગ લાગ્યા રહે અનાદિ અનંત. રાગને ગ્રહ હોય તો સ્વભાવ હે તો રાગને છોડે, રાગને ગ્રહ ને રાગને છોડે, અનાદિ રાગ ગ્રહને છોડે, ગ્રહને છોડે, સંસાર યાદ કરે એને. એ વિકલ્પનો ગ્રહણ ને ત્યાગ જેના સ્વભાવમાં નથી, એ વિકલ્પના પક્ષને છોડીને એવી નિર્વિકલ્પ ચીજ એના ગુણો બધા નિર્વિકલ્પ નામ ગ્રહણ ત્યાગ, રાગના ગ્રહણ ત્યાગ, વિજ્ઞાની શક્તિઓ, એનું જે સત્વપદ આત્મા એને નિર્વિકલ્પણે અનુભવમાં આવે, આ એને સમ્યક દર્શનને સમ્યક જ્ઞાન અને સ્વરૂપ આચરણ કહેવામાં આવે છે. એને સ્વરૂપનું આચરણ કર્યું, એ સ્વરૂપનું આચરણ ને આચાર કર્યો, એ સ્વરૂપમાં વર્તન કર્યું. સમજાણું કાંઈ? ઇસલીએ શુદ્ધ જી વસ્તુ કા અનુભવ હોને પર દોનો નય વિકલ્પ જૂઠ હૈ. તો પહેલા હાચા હતા કે હા, વિકલ્પ હતા, વિકલ્પ તરીકે હાચા. હાચા એટલે આત્માને શરણ ભૂત કે મદદ એમ નહીં, હતા ખરા. બે એક અબદ્ધ છું ત્રિકાળ, એક અબદ્ધ છું અવસ્થામાં કે રાગ છે આ ત્રિકાળ વિતરાગ છે, એવા વિકલ્પની હૈયાતી હતી. એ હૈયાતી સત તરીકે હતી. સત એટલે છે તરીકે, નથી તરીકે હોય તો કોઈ નથી તરીકે કોઈ હોય. પણ વસ્તુના અનુભવ કરીને દોનો નહી વિકલ્પ જૂઠે હૈ. ઓર કેસા હૈ જીન વચન? જો જીન વચનના કેટલા વિશેષણથી વાત કરે છે. પહેલું કહ્યું તું જીન વચનમાં કહેલી શુદ્ધ ઉપાદેય, પછી કહ્યું જીન વચન કેવું કે કોઈ ઉપાદેય વસ્તુને બતાવે, પછી કહ્યું જીન વચન કેવું કે ભાઈ નહીં નહીં બતાવીને મિટનશીલ બે નહીના વિકલ્પોને ટાળવા વાળો એનો બતાવવાનો સ્વભાવ છે. હવે કેસા હૈ જીન વચન? સાત પદાંકે, સાત પદાંકે, સાત પદ, સાત વાત, અનેકાંત, જિસકા સ્વરૂપ પીછે કહા હૈ વહી હૈ. પેલું કહેવાઈ ગયું છે ભાઈ, બોલું સત્તાને સત્તાવાન આવ્યું થોડું ને, પેલું નું થયું સત્તાને સત્તાવાન આવ્યું ને, ત્રીજે પાને આવ્યું હતું, ત્રીજે પાને પાંચમી લીટી તમારે હોય ખરું, અહીં તો છપાયેલી છે. એ બીજા શ્લોકમાં, બીજા શ્લોકમાં તમારે આઠમી નવમી લીટી. સત્તા ભેદરૂપ સે દ્રવ્ય રૂપ કલાતી, વહી સત્તા ભેદરૂપ સે ગુણરૂપ કલાતી, ઉસકા નામ અનેકાંત હૈ. એ વાત આવી ગઈ છે વિસ્તારથી બધી. ભગવાન આત્મા એના શક્તિઓ જે વસ્તુઓ, એ શક્તિને સ્વભાવ વિનાની હોય, મીઠું હોય ને ખારો સ્વભાવ ન હોય, લીંબુ હોય ને ખાટો સ્વભાવ ન હોય, સ્વભાવ વિનાની ચીજ હોય, એમ ભગવાન આત્મા સ્વભાવ વિનાની ચીજ હોય. એ વસ્તુ તે ગુણી અને એનો ગુણ જ્ઞાન ને આનંદ આદિ, એનો ગુણ, એ ગુણને અભેદ તરીકે કહીએ તો એ વસ્તુ છે, અને ભેદ તરીકે કહીએ તો તે ગુણ છે. આનો આમ અનેકાંત. અરે ભાઈ અનેકાંત એટલે અનેક અંત, બે પડખાથી એનું કથન કરવું ને સમજવું. આનંદથી લઈએ તો આનંદ સ્વરૂપ આત્મા તે દ્રઢ, અને એના ગુણથી લઈએ તો તે આનંદ નામનો એક ગુણ છે. એમ અભેદ અને ભેદથી સમજવું એનું નામ અનેકાંત કહેવામાં આવે છે. ये बात जिसका पीछे कहा है वही है चिन्ह जिसका, ये जन्म लक्षण है। आनंद रूप पंच है, आनंद स्वरूप अभिच्छ है, आनंद रूप गुण रूप पंच है। जुदो लक्ष्य करिए तो गुण रूप है, अभेद लक्ष्य करिए तो वस्तु रूप है। एम एक समय नहीं अवस्था, अभेद लक्ष्य करिए तो वस्तु मार जाय छे, जुदे लक्ष्य पाड़े तो एकली अवस्था रूपे लक्ष्य में आवे छे। एनो नाम अनेकांत, ई वितराग नाम वचनो वस्तु मात्र ने, वस्तु मात्र है वह जिसका स्वरूप पीछे का वही चिन्ह अंक एटले चिन्ह लक्षण। इस प्रकार जो कुछ वस्तु मात्र है वह तो निर्भेद है, आई तो वस्तु ने अभेद की दी छे भाई, क्या ओलामां भेदाभेद की दी छे, तो ज्ञान प्रधान थी बात लई ने दर्शन प्रधान थी बात ने अभेद लीधी छे। एक न्याय भले दर्शन प्रधान कीधु छे पण गुण ने गुणी बे आम वस्तु छे खरा ने, ए अपेक्षा भेदाभेद कीधी छे। आई तो तद्दन निर्भेद वस्तु अखंड आनंद प्रभु एक, पर्याय को तो द्रव, गुण को तो द्रव ने द्रव को तो तीर। समझाणू काय, वस्तु भगवान आखो आत्मा अनादि अनंत ध्रुव सत 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 सत, ए सत ने अवस्था वालो कहो तो ही, शक्ति वालो कहो तो ही, शक्तिवान कहो तो ही, एवी ये वस्तु निर्भेद निर्भेद भेद विनानी चीज छे। वो वस्तु मात्र वचन के द्वारा कहने पर, वचन के द्वारा कहने पर जो कुछ वचन बोला जाता है वही पक्ष रूप है। कोई पण वचन कहे में पक्ष आए, त्रिकाल द्रव है तो अपन एक सामान्य अंश नो पक्ष आयो, एक अंश स्वरूप है पर्याय तो पर्याय ना अंश पक्ष आयो, को समझाय छे काय। ए बेना पक्ष ने छोड़ी ने अंतर निर्विकल्प अनुभव करवो, एनु नाम आत्म साक्षात्कार। एने आत्मा प्राप्ति थई, जे दशा में राग ने निमित्तनी प्राप्ति मानतो हतो तेने पर्याय में आत्मा नी प्राप्ति थई, निर्विकल्प अनुभव थता आनंद कंद आत्मा छे, एवो ने एवो आनंद ज्ञायक पण अनादि छे। एम प्रतीतना विदन में जे आव्यो एने आत्मा नी प्राप्ति थई, आत्मा वयो नो तो गयो क्यांय, प्राप्ति दृष्टि में नहोती, दृष्टि में श्रद्धा में एक समय नी दशा ने राग आटल प्राप्ति थी, ये मिथ्या प्राप्ति थी, ये अंतर निर्विकल्प अनुभव थता परमानंद नो पिंड प्रभु अनुभव में आयो एटले एनी प्राप्ति थई एम कहेवामां आवे। वळी हवे आसन भव जीवनी वात करे छे, पहलू कहू थो आसन भव जीव शुद्ध जीव को प्रत्यक्षपणे प्राप्त होते हैं, पहली लीटी में हतो। आ तो वितरागनी वाणीना कथनोनी रीत अने तेना रहित विकल्प पक्ष रहित वस्तु नु स्वरूप ये वितरागनी वाणी में आयो हतो, एवं एने अनुभव्यो। आ ये निर्भेद वस्तु ने अनुभवी नाम सम्यक दर्शन ने सम्यक ज्ञान। कैसे है आसन भव जीव, स्वयं वांत मोहा, ये वाच है भव्य जीव, ये वस्तु ना अनुभव करना रहा भव्य से लायक से, स्वयं सहजपणे वम्याए, स्वयं नो तो सहजपणे वमी गयू छे, छूटी गयू छे, मिथ्या विपरीत पण जे ने शू कहे छे आसन भव्य जीव पात्र जीव, જ્યાં એણે વિકલ્પના લક્ષને છોડી અને આનંદના અંતરના અનુભવમાં જ્યાં આરૂઢ થયો ત્યાં કહે છે કે સહજ રાગને પુનને નિમિત્ત જેટલો અને વિકલ્પને અલ્પજ્ઞ જેટલો વિપરીત માનતામાં માન્યો હતો એ વિપરીત માનતા પૂર્ણાનંદ પ્રભુના અવલંબનમાં જે વેદન થયું એમાં સહજપણે તે વિપરીત માનતા વમી જાય છે, વમી જાય છે એમ કેમ કહ્યું કે જે ઉલટી ખાધું હોય ઉલટી થઈ જાય ફરીને લેવાની ઈચ્છા ન હોય, વાંત મોહા જેનો મોહ વમાઈ ગયો છે, શું કહ્યું? એ ભવ્યજીવ સમ્યક દ્રષ્ટિ અભેદ નિર્વિકલ વસ્તુનો અનુભવ સ્વાદ આવ્યો અને પ્રતીત થઈ એ જીવ કેવો છે કે જેને સ્વયં વાંત મોહા એને મિથ્યાત ટાળવું એમ નથી. હવે શું કે છે? વિપરીત માન્યતા અને હું ટાળું એમ નથી રહેતો, કારણ કે વિપરીત માન્યતા અંશ દ્રષ્ટિમાં છે વર્તમાનમાં, એને ટાળું એમ જાય તો એનું એ દ્રષ્ટિ રહે છે મિથ્યાત ને મિથ્યાત. પણ એ વિપરીત મિથ્યાતને ટળે છે કેમ? કે સ્વભાવ તરફમાં પૂર્ણાનંદની અંતરદ્રષ્ટિનું વેદન થતા સહજે મિથ્યાત વિપરીત ત્યાં છૂટીના વમાઈ જાય છે. સમજાણું કાંઈ? આ ઉલટી કરે છે ને, ઉલટી એટલી ઉલટી કરતો છે મામા, એ ઉલટી થઈ જાય છે એમ. ભગવાન આત્મા જ્યાં પૂરણ સ્વરૂપ, ભલે રાજ પાટ કુટુંબ બધું તેની હયાતીમાં જ્યાં હોય ત્યાં હો, જ્યાં હોય ત્યાં હું નથી, જ્યાં હું છું ત્યાં એ નથી, એમ આત્માની અંદર નિર્વિકલ્પ અનુભવના વેદનના કાળમાં કે છે કે એને સ્વયં વમા હે મિથ્યાત વિપરીત પણ, જેને વિપરીત માન્યતા હતી કે હું તો પુનથી મને ધર્મ થાય, કલ્પનાથી ધર્મ થાય, વ્યવહારથી ધર્મ થાય, નિમિત્ત આવે તો કાર્ય થાય, અલ્પજ્ઞતા હું, રાગથી હું, જે અજીવથી હું, રાગ આશ્રવ તત્વથી હું, જ્ઞાયક તત્વથી હું, એવું અનુભવ થતા એ વિપરીત માન્યતા સહજ છૂટીને વ્યય થઈ જાય. સમજાય છે કાંઈ? ભાવાર્થ ઇસ પ્રકાર હે. શાંતિથી સાંભળજો જરી જરી, કે અનંત સંસાર જીવ કે ભ્રમતે હુઈ આતા હૈ જાતા હૈ. અનંત સંસાર અનાદિકાળથી, આદિ સંસારના રખડવાની આદિ હોય કે પેલો સંસાર નહોતો નવો થયો, કે પેલો રખડતો નહોતો, પેલો પવિત્ર હતો, પછી સંસારની વિકારી દશા થઈ, વિકાર દેખાય સંસાર, હો ભાઈડી છોકરાય સંસાર નહીં. મિથ્યા માન્યતા ચિદાનંદથી વિરોધ, વસ્તુના સ્વભાવથી વિરોધ, રાગ દ્વેષને વિપરીત માન્યતાથી સંસાર, એ સંસાર અનંત સંસાર જીવ કે ભ્રમતે હુઈ જાતા હૈ. અનંત સંસાર ગયો ગયો હવે ભ્રમતે હુઈ જાતા હૈ. પહેલો કઈ મોક્ષ હતો નથી, મોગ થઈ જાય એને ફરીને સંસાર, ઘીના માખણ ફરીને ન થાય, માખણના ઘી થાય પણ ઘીના માખણ ન થાય, એમ પૂર્ણાનંદની પ્રાપ્તિ થાય એને સંસાર અવતરે અવતાર હોય, ત્રણ કાળમાં હોઈ શકે. અવતારી રાગવાળો જીવ રાગનો અભાવ કરી પૂર્ણાનંદને પ્રાપ્ત કરે, પણ પૂર્ણાનંદનો પ્રાપ્ત વળી રાગમાં અવતાર ધારણ કરે, એ ત્રણ કાળ ત્રણ લોકમાં વસ્તુના સ્વરૂપમાં હોઈ શકે નહીં. સમજાણું કાંઈ? ચણ્યા બળ્યા ચણ્યા ઉગે નહીં એમ જ્યાં અજ્ઞાનને રાગદ્વેષ બળીને આત્માના આનંદની પ્રાપ્તિ મુક્તિની થઈ એ ફરીને અવતારમાં ઉગે ઉગે નહીં, એટલે જન્મે નહીં. આય કે છે અનાદિ સંસાર ભમતા થયો. વે સંસારી જીવ એના બે પ્રકાર છે, એક ભવ્યરાશી છે એક અભવ્યરાશી છે. એક જીવ મુક્તિ થવાને લાયકના રાશિના ઢગલા છે, બે ઢગલા છે, દાણામાં બે ઢગલા હોય છે ને, દાણામાં આ અડદના મગના, એક ચડે એવા એક કોરડું, સમજાય છે? કોરડું નવા નવા મગ નવા અડદ હોય તો કોરડું બહુ જાજા દેખાય, પણ ખરા કોરડું તો ક્યારે થાય? જૂના થયા પછી, જે ન ચડે એ ખરો કોરડું કહેવાય. નવા મગ હોય ને, નવા મગ નવા અડદ નવા મઠને જો તરત બાફો તો બહુ કોરડું લાગશે ઘણા, પણ એ મૂળ ખરા કોરડું એ નથી, એ તો નવા છે માટે કેટલાક ચડ્યા નથી, સમજાય છે. પણ જૂના થયા પછી જયારે ચડે ત્યારે જે ન ચડે તે કોરડું ને ચડે તે બફાઈ જાય એવા ચીજ. સમજાણું કાંઈ? એમ જગતની અંદર બે જીવની રાશિ ઢગલા છે, એક ભવ્ય રાશિ એટલે મોક્ષ જવાને પાકવાને લાયક, એક અભવ્ય રાશિ કોરડું જેવા પાકા થયા પછી પણ જેમ કોરડું જૂના થયા છતાં પણ એને લાખ મણ પાણીએ એને ઓગાળો તો એ ઓગળે નહીં, ભરડ્યા ભૂકે થઈને પાપડ થાય. ભરડ્યા ભૂકો કરીને પાપડ થાય પણ ઓગળે નહીં. એમ એક અભિવીજી એવા છે ક્રિયાકાંડ બાર બાર મહિનાના અપવાદ, શરીર જીર્ણ કરે, ભરડે ભૂકા થાય એવા જીર્ણ કરી નાખે, સ્વર્ગ વર્ગ મળે ગ્રહ દેવનું, પણ એ ઓગળીને આત્મજ્ઞાન કરી શકે નહીં. સમજાણું કાંઈ? હવે ઉસમે અભવ્ય રાશિ જીવ ત્રિકાળી મોક્ષ જાણે કે અધિકારી નહીં, કોરડુમાં કોઈ દી ચડીને બફાઈ જાય. શું કહે છે ભાઈ? હું નથી કહેતા, મીણ મીણા જેવું થઈ ગયું એમ કઈ કહે. શું કહેવાય? મીણો મીણો શાક થઈ ગયો, મગનું મઠનું કહે છે ને, હે મીણ જેવું. આમ મીણ એટલે મીણ જેમ પૂછવું હોય ને, દોડો આમ પૂછું એમ એ દાણો એવો થઈ જાય, આમ મીણ જેવું આમ હું આવો પાકીને. એવી પાક દશા અભવીને ન હોય. સમજાય છે કાંઈ? બીજામાં આસુરી પ્રકૃતિ ને દેવી પ્રકૃતિની વાત કરી છે, બધી ખબર છે, પણ એ વાત બીજી છે ને આ વાત બીજી છે. આ તો કોઈ દી આસુરી પ્રકૃતિ ટળીને અભવી ટળીને કોઈ દી ભવી ન થાય. એવા બે પ્રકારના રાશિમાં અભવ જીવનો ઢગલો છે બહુ થોડા. હો ચડનારા મગમાં કોરડું કેટલા હોય? રાજા ન હોય, કોરડું થોડા જ હોય. એમ જગતના જીવની બે રાશિ ઢગલામાં મોક્ષને નહીં જવાની લાયકાત વાળા તો બહુ થોડા હોય, ઘણા તો ભવ્ય રાશિ ચડે એવા હોય છે. હવે ભવ્ય જીવો મેં જે ભવ્ય મોક્ષને લાયક છે એમાં કેટલી જીવ મગ પણ ચડવાને લાયક હોય પણ જ્યાં સુધી એમાં ને એમાં પીડ્યા હોય, ઠામમાં કોઈ ગુડમાં એમને પડ્યા હોય તો કઈ ચડે? એ ચડવાની લાયકાત હોય ત્યારે એના નિમિત્ત અગ્નિ આદિના પાણીના હોય. ઓલાને અગ્નિ પાણીના નિમિત્ત હોય છતાં ચડે નહીં અભવી. આ ભવ્ય જીવો મેં ઝીણી વાત છે જરી થોડી. કેટને જી મોક્ષ જાને યોગ હૈ એમાં પણ કેટલા મોક્ષને જવાને લાયક છે, એટલા બધા પડ્યા છે જીવ. લાકડું તરવાને લાયક ખરું, લોઢું તરવાને લાયક નહીં. પછી તો પતરા બનાવીને લોકરામ કરીને આગબૂટ કરે એ જુદી વસ્તુ થઈ. પણ લાકડા તરવાને લાયક જતા કેટલાક લાકડા પાણીમાં આવે નહીં, એમને મોભાદી થાય ને એમને ભળગીને બળી જાય એમ પણ છે કે નહીં? કે બધા લાકડા કઈ પાણીમાં આવે ને તરે એમ કાંઈ તરવાનો સ્વભાવ ખરો? એમ ભવ્ય જીવમાં તરવાની લાયકાત મોક્ષ જવાની લાયકાત ખરી, છતાં કેટને જે મોક્ષ જાને યોગ. કોઈક જીવો અમુક એના છે એની વાત છે, અનંતમય ભાગે એમાં પણ છે, ભવિમાં પણ અનંતમય ભાગે મોક્ષ જવાને લાયક છે. ભવિ અનંતાથે તો લાયક નથી પણ ભવિમાં પણ અનંતમય ભાગે મોક્ષ જવાને, કારણ કે નિગોદમાં અનાદિ ભવિ પડ્યા જ છે. કોઈ દી હજી કે ભવિ તો ત્રસ નહીં થાય એવા જીવો છે. આ તો મોટી વાતનું બાપા સર્વજ્ઞથી સિદ્ધ થઈ ગયેલી. એક સમયમાં ત્રણ કાળ ત્રણ લોકનું જ્ઞાન એવા સર્વજ્ઞ પરમાત્મા પૂર્ણાનંદની પ્રાપ્તિ સર્વજ્ઞ થઈ એમાં જે જોયું જાણ્યું તે વાણી દ્વારા ઈચ્છા વિના આવ્યું તે આ વાત પરમ સત્યના ભણકાર છે. ભવ જીવો મેં કિતને જી મોક્ષ જાને યોગ હૈ બે પ્રકાર પાડ્યા પાછા એમાં. એક તો જીવના બે પ્રકાર, પાછા ભવિના બે પ્રકાર. કેટલા દ્વિતતા! આ ઉનકે મુખ પહોંચને કા કાળ પરિમાણ હૈ. ભવ જીવામાં પણ આ જીવ આ સમય મુખ જશે એનું માપ છે કાળનું. કેવો જ્ઞાનના જ્ઞાનમાં એક સમયનું જેને ત્રણ કાળ ત્રણ લોકનું પોતાનું જ્ઞાન સ્વરૂપ પ્રગટ થયું છે એમાં એનું પહોંચને કા કાળનું માપ છે. વિવરણ યજી ઇતના કાળ વિતને પર મોક્ષ જાયગા એસી નોંધ કેવળ જ્ઞાન મેં હૈ. સર્વજ્ઞ પરમાત્મા જેને સ્વપર પ્રકાશક પૂર્ણ જ્ઞાન પ્રયુક્તું વિતરાગ પરમાત્માને એના જ્ઞાનમાં આ જીવ ઇતના કાળ પછી મોક્ષ જશે એવી નોંધ. નોંધનો અર્થ આપણે આવ્યો જ કાલ, ખબર છે? નોંધ એટલે જ્ઞાનને સમજ. કાલ ભગવાનના જ્ઞાનમાં પરમાત્મા ત્રિલોકનાથ સર્વજ્ઞદેવ સાક્ષાત વર્તમાન બિરાજે છે. મહાવીદેવ સિદ્ધ પરમાત્મા તો શરીર ઉપર બિરાજે છે. લાખો કેવળ જ્ઞાની ત્રિકાળ જ્ઞાની પણ બિરાજે છે મારું દીક્ષિત અત્યારે આ જમીન ઉપર ક્ષેત્ર છે ત્યાં. એ બધી લોજિકથી યુક્તિ સિદ્ધ કરી શકીએ છો. બધી વસ્તુ સાધકજી હોય ને સાધતા 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 પૂર્ણ થઈ ગયું અને શરીર બાકી રહ્યું, ક્યાં ક્યાંનું ક્ષેત્ર તો હોય અને શરીર રહી થઈ જાય તો પછી એનું કઈ ક્ષેત્ર તો હોય એમ નક્કી તો એને કરવું પડશે કે નહીં. સમજાય છે કાંઈ? એમ જેને કેવલ જ્ઞાનમાં એક સમયનું ત્રિકાળ જ્ઞાન ભગવાન પરમાત્માને છે એના જ્ઞાનમાં આ જીવ આટલા પછી મોક્ષ જશે એવી નોંધ છે. એ નોંધ નોંધ સમજણ જ્ઞાન તમારે શું કહેવાય છે? આ નોંધ બુક ને શું કે છે? ચોપડામાં લખે નોંધ કરજો. વાતો વાતમાં એમ કે છે ભાઈ આ નોંધ કરજો. આપણે મનસુખ હોય બહુ કે આ મનસુખ લખતા રહે ને યાદી આ નોંધ કરજો કે હું આ દિવસે આવીશ તમે નોંધ કરજો. ફલા હું કરું વારંવાર બહુ બોલે મનસુખલાલ તારાથન કામ બહુ ઘણા ને એટલે અહીં કીધું એની નોંધ કરજો. મેં મારા નોંધ કરી લીધી છે કે કા તસુતી જે હું ત્યાં આવીશ ભીગે રહીજે કઈક હોય ઓ સમજાણું. આમાં ભગવાનના જ્ઞાનમાં અરે આ તે કઈ વાત મોટી જેને જ્ઞાન સ્વભાવ ભગવાન આત્મા મહિમા વાળો પ્રભુ એવા જ્ઞાનની જ્યાં પૂર્ણ વિકાસ દશા થઈ એ કોને ન જાણે અને કોને જાણ્યા વિના રહે બને નહીં. સમજાય છે? એટલી જ્ઞાનની તાકાત છે વિકાસ થાય એટલે કે આ લોક તો 14 રાજ છે. આ પ્રસંગ સૂજનમાં જય ચૈતન્ય જળનો સંગ્રહાત્મક છે અને એ સિવાય ખાલી 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 આકાશ માપ છે. એથી ક્ષેત્ર પણ અનંત ગુણું હોત અને ત્રણકાળ છે એનાથી અનંત ગુણું બીજું હોત તો જે આત્માના જ્ઞાનની પર્યાય કેવલ દશામાં પ્રગટ થઈ પહેલું સમ્યક દર્શન કીધું એ પછી સ્થિરતા ચારિત્ર અને પછી કેવલ જ્ઞાન એ કેવળ જ્ઞાનની પ્રાપ્તિની પર્યાય નામ દશામાં એટલી તાકાત છે આ છે એના કરતા અનંત ગુણું હતો જાણી શકે. સમજાણું કાંઈ? એ જીવના જ્ઞાનમાં આ નોંધ છે કે આ જીવ આટલે કાળે મોક્ષ જશે. પણ અમારે તો એમાં બીજું વધારે કેવું છે કે કેવલ જ્ઞાન આવડું છે. હા હા, જેને કેવળ જ્ઞાન જગતમાં એક સમયની દશાની આટલી તાકાત છે એવી જેને સત્તાની કબૂલાત અંદર થાય આ એને અનુસંસાર હોય નહીં. સમજાય છે? હે હોય જ નહીં. આ વાત તો 72 સાલમાં કરી હતી સંપ્રદાયમાં તકરાર ઉઠી હતી. કેવળ જ્ઞાની દીઠું હોય તેથી 72 ના ફાગણ 73 ની વાત છે. મોટી તકરાર ઉઠી ભગવાને દીઠું તેથી પુરુષાર્થ થશે અત્યારે નહીં થાય ક્રિયા કરીને મરી જાઓ 9 કોટી બ્રહ્મચર્યપાળો 9 કોટી સંતાન મોટી તકરાર આવી હતી. કોને બોલો? શાની વાત કરો છો? કેવળ જ્ઞાનની વાત કરો છો? કેવળ જ્ઞાન એટલે શું? સમજાણું કાંઈ? કેવળ જ્ઞાન એટલે શું? 48 વર્ષ થયા એને અત્યારે. કેવળ જ્ઞાન એટલે શું? એક સમયનો આટલો સામર્થ ત્રણકાળ ત્રણ લોક નહીં જાણે આ વખત થઈ ગયો છે આપણે એનું શું ફળ હોય કે જેથી એને જાણ્યું એ પ્રમાણે થાય એને મારનારને શું આવે એ વાત વિશેષ છે.